நமோ அரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜாயானம் முழுவே சவசாகுணம். ஜோ க்ரோத மத மாயா அபாவன லோப ரூப விபாவ ஹே உன்கே அபாவ ஸ்வபாவ மய உத்தம் ஷமாதி ஸ்வபாவ ஹே உத்தம் ஷமாதி ஸ்வபாவ ஹி இஸ் ஆத்மா கே தரம ஹே ஹே சத்ய சாஸ்வத ஞானமய நிஜ தர்ம சேஷய தர்ம ஹே நிஜ ஆத்மா மே ரமண சயம் ரமண ஹீ தப த்யாக ஹே நிஜ ரமண யாங்கிஞ்சன்ய ஹே நிஜ ரமண பரிக்ரஹ த்யாக ஹே நிஜ ரமணதா ப்ரஹ்மச்சர்ய ஹே நிஜ ரமணதா தஷ தர்ம ஹே நிஜ ஜானனா பஹச்சானனா ரமணா தரம் கா மர்ம ஹே அரிஹந்த ஹே தஷ தர்ம தாரக தர்ம தாரக சித ஹே ஆச்சார்ய ஹே உபஜாய ஹே முனிராஜ சர்வ பிரசித ஹே ஜோ ஆத்மா கோ ஜானதே பஹச்சானதே கர்தே ரம விதர்ம தாரக தர்ம தன ஹே உனே ஹம் கர்தே நமன் உனே ஹம் கர்தே நமன். தர்மனா தஸ் லக்ஷண் એની ચર્ચા આપણે કરી રહ્યા છે. આપણે ગઈકાલે ઉત્તમ અંકિંચન્ય ધર્મની ચર્ચા કરી, પરિગ્રહથી રહિત અંકિંચન્ય ધર્મ મુનિરાજ એના ઉત્કૃષ્ટ ધારી છે. આજે આપણે થોડી ચર્ચા સંયમ ધર્મની કરવાની છે. આપણે સંયમ ધર્મની ચર્ચા બાકી રહી ગઈ હતી, તમને બધાને ખ્યાલ છે. સંયમ ધર્મની ચર્ચા કરીને કાલે આપણે ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મની ચર્ચા કરશું. હવે ગઈકાલનો જે પ્રશ્ન હતો એનો પણ ઉત્તર આપણે આજે લેશું કે તપ ધર્મ અને અકિંચન્ય ધર્મમાં શું ફરક છે. જે પણ જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નના બધા જ સમાધાન અહીંયાથી થશે. તમે બિલકુલ પણ વિકલ્પ નહીં રાખતા. જો થોડી ચર્ચા આપણે સંયમ ધર્મની કરીએ, સંયમ કોને કહેવાય, સંયમની અદભુત ચર્ચા જીનાગમમાં આવી છે એ ચર્ચા આપણે પ્રારંભ કરીએ છીએ. સૌથી પહેલા સંયમનો અર્થ શું થાય, સંયમ એટલે શું, સંયમનો અર્થ શું થાય, સંયમની પરિભાષા આચાર્ય દેવે બહુ જ સરસ આપી છે. સંયમ એટલે હિન્દીમાં અગર આપણે કહીએ તો સિમટના. સંયમનો અર્થ શું થાય, લોટ કર અપને ઘર મે આના. જે પરિણતિ, ધ્યાનથી સાંભળજો, એ કોઈ એક વિષય બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે પરિણતિ અનાદિકાળથી પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી, પાંચ ઇન્દ્રિયોના વિષય કશાયમાં જે પ્રણતિ અનાદિકાળથી ફેલાઈ રહી હતી, પ્રણતિ અનાદિકાળથી પર સન્મુખ થઈ રહી હતી, એ પ્રણતિને બધેથી સમેટીને, પ્રણતિને બધેથી સમેટીને પોતાના આત્મામાં સીમિત કરવી, કર સીમિત નિજ જ્ઞાન કો. સીમંદર ભગવાનની પૂજાના આપણે સ્થાપનાના છંદમાં લાઈન છે, કર સીમિત નિજ જ્ઞાન કો પ્રગટ્યો પૂરણ જ્ઞાન. તો આત્માને પોતાના આત્મામાં એટલે કે ઉપયોગને પોતાના આત્મામાં सीमित करवो, लौटा देना, अपने घर में वापिस आ जाना, पोताना आत्मानो आश्रय लईने पोताना आत्मामां लीन थवू, एनुं नाम खरेखर संयम छे। संयमन अर्थात संयम। आ एक आपणे मोटी मोटी व्याख्या करी, एनी विस्तार थी आपणे आनी चर्चा हवे करशो। सरळताथी वात समजाई हशे बधाने के अनादिकाळथी जे सुख बुद्धि आपणी संयोगोमां पड़ी छे अने जेना कारणे आपणुं ज्ञान, आपणी श्रद्धा, आपणी लीनता, वीर्य आदि बधा ज गुणोनी प्रणति पर सन्मुख थई रही छे, प्रति समय बधा ज गुणोनी प्रणति पर सन्मुख थई रही छे। ए प्रणति ने पोताना घर में जेवी रीतना आपणे चार महीना थी घर में बैठा छे, આપણે ચાર મહિનાથી ઘરમાં બેઠા છે, પાંચ મહિનાથી ઘરમાં બેઠા છે, બરાબર છે? તો ક્યાંય બહાર જવાનો વિકલ્પ નથી. એકવાર બહાર જવાનો વિકલ્પ ચાલુ થઈ જશે તો કેટલા બધા સંકલ્પ વિકલ્પ પ્રારંભ થઈ જશે. હવે આ કામ પતાવવાનું છે અને મળવા જવાનું છે, આ કામ બાકી છે, આ સોશિયલ વિઝિટ છે, ડોક્ટરની અપોઇન્ટમેન્ટ છે, આ છે, તે છે. તો બહાર જવામાં 17 વિકલ્પ છે અને પોતાના ઘરમાં રહેવામાં શાંતિ છે, નિર્વિકલ્પતા છે. પોતાના ઘરમાં મુનિરાજ રહે છે, પોતાના ઘરમાં જ્ઞાની ધર્માત્મા રહે છે, પોતાના નિજ ઘરમાં. અહીંયા નિજ ઘરમાં રહેવાની વાત છે, અહીંયા પોતાના આત્મઘરમાં રહેવાની, પોતાના સ્વઘરમાં રહેવાની, પોતાના નિજ લોકમાં રહેવાની વાત છે. એનું નામ સંયમ છે, એ જ ખરેખર નિશ્ચય સંયમ છે. અને આ નિશ્ચય સંયમનો અંશ, ચોથા ગુણસ્થાનથી પ્રગટ થઈ જાય છે. એક વાત સમજો, સંયમનો જે ભાવ છે, ચારિત્રનો જે ભાવ છે, સ્થિરતાનો જે ભાવ છે, એ સમ્યક દર્શન અને જ્ઞાન વગર આવી ન શકે. આજે સમ્યક દર્શનની આરાધના આપણે કરીને સવારથી, સમ્યક દર્શન વગર જ્ઞાન અને ચારિત્ર સમ્યક થઈ જ ન શકે. એકડા વગરના મીંડા, એકડો નથી લખ્યો, યુ હેવ નોટ રિટન વન એન્ડ યુ આર જસ્ટ રાઇટિંગ 0000000000. એ એકડા વગરના મીંડાની કેટલી કિંમત છે મને કહો. તમે 1000 ઝીરો લખી લો, વર વગરના જાનની શું કિંમત છે? એને તમે જાન કહેશો કે તમે એને માણસોનું ટોળું કહેશો? બહુ ઇમ્પોર્ટન્ટ વાત સમજવાની છે, જે બેઝિક ફંડામેન્ટલ વાત આપણે જે 8-10 દિવસથી કરી રહ્યા છે, 7-8 દિવસથી, એને એકદમ બરાબર સમજો. તો જેવી રીતના એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી, વર વગરના જાનની કોઈ કિંમત નથી, એવી રીતના સમ્યક દર્શન વગર સંયમનો ભાવ, સમ્યક દર્શન વગર ત્યાગનો ભાવ, સમ્યક દર્શન વગર તપનો ભાવ, સમ્યક દર્શન વગર પરિગ્રહના છોડવાનો ભાવ, કોઈ પણ ભાવ સાર્થક નથી. માન્યતા જ ખોટી છે તો જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક નામ નહીં પામે. પોઈન્ટ સમજાય છે? અને માન્યતા સમ્યક થઈ જશે તો જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક થયા વગર રહેશે નહીં. ભલે થોડું જ્ઞાન હોય તો પણ એ જ્ઞાન સમ્યક નામ પામશે, જ્ઞાન સાચું છે. કારણ કે સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરતું જ્ઞાન છે, સ્વને સ્વ અને પરને પર જાણતું જ્ઞાન છે. એટલી કિંમત છે સમ્યક દર્શનની મોક્ષ માર્ગમાં. સમ્યક દર્શનને ધર્મનું મૂળ કીધું છે. વીજ વગર તો તમે વૃક્ષની કલ્પના ન કરી શકો, નીવ બાંધ્યા વગર તમે મહેલની કલ્પના ન કરી શકો. એવી રીતના પોતાના આત્માની સાચી શ્રદ્ધા વગર, પોતાના આત્માની સાચી પ્રતીતિ વગર, વિશ્વાસ વગર કે ખરેખર હું એક ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું, એ શ્રદ્ધા અને વિશ્વાસ વગર તો આ જીવ ક્યારે પણ જ્ઞાન અને ચારિત્રને સમ્યક નહીં કરી શકે. વિશ્વાસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જયારે દીકરી નિર્ણય કરે છે કે આ દીકરા સાથે, આ છોકરા સાથે લગ્ન કરવું છે, તો એની જે શ્રદ્ધા છે, શ્રદ્ધા એકમાં સ્થાપિત થઈ ગઈ, એક પ્રત્યે સમર્પિત થઈ ગઈ. એને 50 છોકરાઓ જોયા હોય, સાંભળજો ધ્યાનથી, એને 50 છોકરાઓ જોયા હોય, પરંતુ એની શ્રદ્ધા એકમાં સ્થાપિત થઈ જાય છે. હવે એની શ્રદ્ધા એકમાં સ્થાપિત થઈ ગઈ, તો હવે એની જે પરિણતિ છે, એ પરિણતિ એ એકમાં સમર્પિત થવાના કારણે એનું જ્ઞાન પણ સમ્યક અને એનું જે પણ આચરણ થશે, આચરણ પણ સમ્યક કહેવાશે. સાચું કેવા છે, યથાર્થ કેવા છે, ભૂતાર્થ કેવા છે. પોઈન્ટ પકડાય છે? તો સમ્યક દર્શન ખરેખર પોતાના આત્માની જેવી પોતાના આત્માની અનાદિ અનંત સ્થિતિ છે, સ્વરૂપ છે, સામર્થ છે. ખરેખર તું કોણ છે, તારું સ્વરૂપ કેવું છે એનો વિચાર કર, અને એવા આત્માની અંદરમાં શ્રદ્ધા થવી, એનું નામ સમ્યક દર્શન છે. અને સમ્યક દર્શન પૂર્વક આ વ્રત આદિ, સંયમ આદિ, તપ આદિ, પરિગ્રહને છોડવા આદિની ચર્ચા આવે છે, એના વગર તો ચર્ચા પણ સાર્થક નથી. બરાબર છે? હવે આપણે થોડી ચર્ચા સમ્યક દર્શનની સાથે સાથે આપણે સંયમની ચર્ચા કરીએ. સંયમ એટલે પરિણતિનું પોતાના ઘરમાં લોટીને આવવું, સ્થિર થવું, સંયમિત થવું, સીમિત થવું. જે ફેલાવ કર્યો તો એને સીમિત કરો. જે રીતના રસોડામાં આપણે બનાવતી વખતે, જમવાનું બનાવતી વખતે આપણે એનો ફેલાવ કરીએ, બધી વસ્તુઓનો ફેલાવ થાય અને પછી એને આપણે સમેટીએ, એવી રીતના અહીંયા ઉપયોગ જે ફેલાયો હતો એ ઉપયોગને પોતાના આત્મામાં સીમિત કરવો, એનું નામ સંયમ છે. હવે એ ફેલાયો હતો અશુભના વિષયોમાં કે એ ફેલાયો હતો શુભના વિષયોમાં, એ ફેલાયેલા વિષયોમાં જે ઉપયોગ જાય છે એ ઉપયોગને પોતાના આત્મામાં સીમિત કરવો જ પડશે. સંયમના ભાવ વગર તો મનુષ્ય બહુ નિરર્થક છે. સમ્યક દર્શન પૂર્વકનો સંયમનો ભાવ અંગીકાર કરવા માટેનો મનુષ્ય ભાવ છે. મનુષ્ય ભાવમાં સંયમ અંગીકાર કરવા માટેની ભાવના પણ નથી થતી તો મનુષ્ય ભાવ નિરર્થક છે. કારણ કે જેવો સંયમનો ભાવ, સાંભળજો એક એક વાત, હવે જેવો સંયમનો ભાવ મનુષ્ય ગતિના જીવો ધારણ કરી શકે છે, એવો સંયમનો ભાવ, એવો સંયમનો ભાવ, ઉત્કૃષ્ટ સંયમનો ભાવ દેવગતિ, નરક ગતિ આદિ કોઈ પણ ગતિમાં પ્રાપ્ત નથી થઈ શકતો. એટલે જ તો સ્વધર્મ ઇન્દ્ર આદિ દેવો મનુષ્ય ભાવના થોડા ક્ષણને પ્રાપ્ત કરવા માટે તરસે છે. અમારો સંપૂર્ણ વૈભવ લઈ લો. પંચકલ્યાણકમાં આપણે આ દ્રશ્ય કેટલી સારી રીતના જોઈએ છે, એ દ્રશ્ય કેટલી સારી રીતના બતાવે છે, સંયમની મહિમા કરાવવા માટે, સંયમનો ભાવ અંગીકાર કરાવવા માટે. અરે એક તીર્થંકર દીક્ષા લે, તીર્થંકર મુનિ અવસ્થા ધારણ કરે, તીર્થંકરનો જીવ, એની સાથે હજારો લોકો સંયમનો ભાવ અંગીકાર કરી મુનિ દીક્ષા ધારણ કરે છે, હજારો લોકો સંયમનો ભાવ અંગીકાર કરે છે, હજારો લોકોને એ તીર્થંકરના જીવ સાથે સંસાર શરીર અને ભોગોથી વૈરાગ્ય આવે છે, વિરક્ત થાય છે. કોઈ સમજાય છે? દેવ ઓર માનવો મેં ચર્ચા એ ચલ પડી, પાલકી કે કોન હકદાર રે, પાલકી કે કોન હકદાર રે. દેવો કહે છે કે અમે સ્વર્ગમાંથી પાલકી લઈને આવ્યા, અમે તીર્થંકર બાળ તીર્થંકરને અમે મેરુ પર્વત ઉપર લઈ જઈને અમે બાળ તીર્થંકરનો અભિષેક કર્યો, અમે વસ્ત્રાભૂષણ લાવ્યા, અમે શું નથી કર્યું બોલો, અમે ગર્ભ કલ્યાણક ઉજવ્યું, અમે જન્મ કલ્યાણક ઉજવ્યું, અમે બધી સામગ્રી લઈને આવ્યા, અમે બધી વ્યવસ્થા કરી, પાલકી પણ અમે લઈને આવ્યા, અને પાલકીને ઉપાડવાનો અધિકાર અમારો નહીં? તો કે ના, તમારો નહીં. કેમ? કેમ? કારણ કે તમારામાં અગર આ તીર્થંકરના જીવ સાથે મુનિ દીક્ષા લેવાની સામર્થ્ય હોય તો તમે પાલકી ઉપાડી શકો છો, અધરવાઇઝ નહીં. તો મુનિ તો હથિયાર મૂકી દેશે દેવો, મુનિ દીક્ષા ધારણ કરવામાં તો અમે સમર્થ નથી. ત્યારે દેવો કહે છે કે અમને થોડા સમય માટે આ મનુષ્ય ભાવ આપી દો તો અમે સંયમનો ભાવ અંગીકાર કરીને અમે સાધનાને પૂર્ણ કરીને સિદ્ધત્વને પ્રાપ્ત કરીએ. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? સમજાય છે? એક નાની એવી વાત કહીને આગળ વધુ છું. જયારે મહાવીર ભગવાનનું સમોષણ વિપુલાચલ પર્વત ઉપર લાગ્યું, મહાવીર ભગવાનને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વિપુલાચલ પર્વત ઉપર મહાવીર ભગવાનનું સમોષણ જયારે રચાયું અને એમની દિવ્ય ધ્વનિ 66 દિવસ પછી છૂટી, તો વાત આગની જેમ ફેલાઈ ગઈ કે ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટી, ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટી, ભગવાન ઉપદેશ આપી રહ્યા છે, ભગવાન ઉપદેશ આપી રહ્યા છે. તો બધા જીવો ઉપદેશ સાંભળવા માટે આવ્યા, 66 દિવસ સુધી બધા આવતા જ હતા, પરંતુ ઓર લોકો ઉપદેશ સાંભળવા માટે બધા જ લોકો દોડીને આવ્યા. બાજુમાં એક નગર હતો, સમજાય છે? રાજગીરીની બાજુમાં એક નગર હતું, ત્યાંનો એક રાજા હતો, સમજાય છે? શેઠ હતો, રાજા હતો, બહુ જ આપણે કહીએ ને કે ધનવાન હતો. એને સમાચાર પહોંચ્યા, એને સમાચાર પહોંચ્યા કે મહાવીર, સાંભળજો ધ્યાનથી, મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે છે. એ રાજાને ભગવાનના સમોષણમાં આવવાનો વિકલ્પ થાય છે. એ રાજાને પણ અંદરથી થાય છે કે મારે ભગવાનના સમોષણમાં ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા જવું છે, એક એ વિકલ્પ. અને એની સાથે સાથે રાજાનો બીજો વિકલ્પ કે આજે હું અહીંયાથી સમોષણમાં જઈશ તો જે આખું એનું સામ્રાજ્ય છે બધું કાઢે છે, જે પણ એનું સામ્રાજ્ય એની સેના છે, એના હાથી છે, એના ઘોડા છે, આભૂષણ છે, આ છે તે છે, બધું જ કાઢીને ઠાઠ બાથી કે અરે આજે હું ઠાઠ બાથી સમજાય છે સવારી ઉપર સવાર થઈને હું આજે નીકળીશ તો લોકો મને જોતા રહેશે, એ અભિમાનથી એ પોતાના જડ વૈભવને પ્રદર્શિત કરવાના અભિપ્રાયથી, એનું પ્રદર્શન કરવાના અભિપ્રાયથી એ રાજા થાટ બાટથી નીકળે છે. એટલો બધો માન કે શાહીનો ભાવ અંદરમાં છે. પોઈન્ટ ખ્યાલમાં છે? દિવસ છે સંયમનો, આજે આપણી માટે દિવસ સંયમનો છે. અને વિચાર કરો એ સંયમના દિવસોમાં, આ દસ લક્ષણ પર્વના દિવસોમાં આપણા લોકરો ખુલે, આપણા કબાટો ખુલે, આભૂષણો કે અરે હમણાં તો બધા મળશે, હમણાં તો ભીડ જામશે, હમણાં તો બધા લોકો જોશે, હમણાં તો બધા લોકોને મળવાનું થશે. વિચારી લેજો સંયમનો દિવસ છે કે પ્રદર્શનનો દિવસ છે. આ પર્વ કોની માટે આવે છે? આપણે પહેલા દિવસે વાત કરી હતી કે દસ લક્ષણ મહા પર્વ એ ત્યાગનો પર્વ છે, એ જ્ઞાન સાધના આરાધનાનો પર્વ છે, સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાનો પર્વ છે, આ જડ વૈભવને પ્રદર્શિત કરવાનો પર્વ નથી. એ ઠાઠ બાટથી નીકળે છે, એટલું બધું અભિમાન છે, એટલું બધું ઠાઠ બાટથી એ રાજા નીકળે છે. જે સ્વધર્મ ઇન્દ્ર છે એ સ્વધર્મ ઇન્દ્રને અભિજ્ઞાનમાં વાતની ખબર પડે છે કે રાજાને અંદરમાં માન તો જો, એને એવો એને એવું જ્ઞાન થાય છે, એના દિવ્ય જ્ઞાનમાં સ્વધર્મ ઇન્દ્રને જ્ઞાન થાય છે કે આ રાજાનો ઠાઠ બાટ તો છે પરંતુ અંદરમાં એનો માન તો જો, બરાબર છે. હવે એ સ્વધર્મ ઇન્દ્રને વિકલ્પ આવે છે કે આ રાજાનું માન તો તોડવું જ પડશે. પોઈન્ટ સમજાય છે? એક એક સમજો સ્થિતિકરણનો ભાવ, સ્થિતિકરણનો ભાવ કે કોઈ જીવ માન કશાયમાં, ક્રોધ કશાયમાં, માયા કશાયમાં, મિથ્યાત્વમાં, એકત્વમાં, રાગ દ્વેષના પરિણામમાં કોઈ જીવ તીવ્રપણે કોઈ જીવ એમાં જોડાતું હોય તો એને માર્ગમાં સ્થિર કરવું, એને માર્ગમાં સ્થિત કરવું એ એક સાધર્મીનું કર્તવ્ય છે, એક આત્માર્થીનું કર્તવ્ય છે, એક જીવનું બીજા જીવ પ્રત્યેનું આ કર્તવ્ય છે. આને કહેવાય સાધર્મી વાત્સલ્ય, આને કહેવાય વૈયાવૃત્તિ, આને કહેવાય સાચી સેવા. અને સ્વધર્મેન્દ્ર જયારે એ રાજા નીકળે છે તો એની જે આખી સવારી જાય છે એની બાજુમાંથી જ સ્વધર્મ ઇન્દ્ર પોતાના ઠાઠ બાટથી એરાવત હાથી અને પોતાના આખા, હવે સ્વધર્મ ઇન્દ્રની તો શું વાત કરીએ, વધારે વાત કરવાની તો હવે શું મતલબ છે, પરંતુ તમને ખ્યાલ છે કે સ્વધર્મ ઇન્દ્રનો વૈભવ એટલે શું, તો એના ઠાઠ બાટથી આગળ આવે છે. તો રાજા જયારે જોવે છે એ સ્વધર્મ ઇન્દ્રનો ઠાઠ બાટ જોવે છે તો એ રાજાનું માન ગળી જાય છે, બરાબર છે. હવે બેઉ જણા ત્યાં સમોષણમાં પહોંચે છે. રાજા તો પાણી પાણી થઈ ગયો, રાજા તો એમ થઈ ગયું કે ઓહો આની સામે મારું તો કાંઈ નથી, સમજાય છે. એમ કરીને એ રાજા અને સ્વધર્મેન્દ્રને બધા સમોષણમાં પહોંચે છે. સમોષણમાં દિવ્ય ધ્વનિ સાંભળે છે અને એ દિવ્ય ધ્વનિ સાંભળતા સાંભળજો, જો આ પરિણામની યોગ્યતા અને પરિણામની વિચિત્રતા જુઓ. જે થોડા સમય પહેલા માન, તમને બધાને સમજાઈ ગયું હશે કે હવે સ્ટોરીમાં આગળ શું થવાનું છે, આ પુરાણની કથા છે, આ જિનાગમની વાત છે. કે થોડા સમય પહેલા જે માન કે શાહીમાં ચકચૂર હતો, જેને જળ વૈભવ ઉપર માન આવતો હતો, પોઈન્ટ સમજાય છે, એના બલ પર પોતાને મોટો માનતો હતો, બીજાને નાનો માનતો હતો. પોતાના ઘણા ઘણા જીવો જગતમાં એવા પડ્યા છે કે પોતાના કર્મના ઉદયમાં પ્રાપ્ત જે પણ ભોગ સામગ્રી છે એનું પ્રદર્શન કરવાનો ભાવ થતો હોય. કોનું પ્રદર્શન કરે છે ભાઈ? તું કોના બલ પર પોતાને મહાન માને છે? ચલો તો એ જે સ્વધર્મ ઇન્દ્ર સાથે રાજા અને બધા સમોષણમાં ભગવાનની વાણી સાંભળે છે અને એ રાજાને ત્યાં સમોષણમાં જ ભગવાનની વાણી સાંભળતા એટલો બધો અહોભાવ આવે છે, એટલો બધો અહોભાવ આવે છે, એ તત્વ એટલું અંદરમાં બેસી જાય છે. જો આ વાત સાંભળવા પૂરતી નથી, અંદરમાં બેસી જાય છે, ઉતરી જાય છે, પ્રણમી જાય છે અને ત્યાં જ સાંભળજો ભગવાનની સામે સમોશરણમાં વસ્ત્ર આદિનો ત્યાગ કરીને એ રાજા જિનેશ્વરી દીક્ષા ધારણ કરીને સંયમનો ભાવ પ્રગટ કરીને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવા માંડે છે. અને પછી એ જે મુનિરાજ થાય છે એ સ્વધર્મ ઇન્દ્રને બોલાવે છે કે ચલ હવે તારામાં તાકાત હોય. અત્યારે વાત છે, કહેવાની વાત છે કે કહેવાની એક પદ્ધતિ છે, સમજાવવાની એક પદ્ધતિ છે. હવે તારામાં સામર્થ હોય તો તું મારી જેમ અહીંયા સમો શરણમાં સંયમનો ભાવ અંગીકાર કરીને મુનિ દીક્ષા ધારણ કરીને તારા આત્માની સાધના કર. તો એ સોદરમાં ઇન્દ્ર નતમસ્તક થઈ જાય છે. એ સોદરમાં ઇન્દ્ર નતમસ્તક થઈ જાય છે કે આપના સંયમને, આપના સંયમની ધન્ય છે, આપના સંયમમય પ્રણતિનો જે ભાવ છે એ ભાવને અમારા પ્રણામ છે, એ ભાવને અમારું અનુમોદન છે. હવે અમે પણ એવી ભાવના ભાવીએ છીએ કે અમે પણ શીઘ્ર એવા સંયમના ભાવને અંગીકાર કરીને અમે પણ અમારી સાધના આરાધનામાં આગળ વધીએ. ચલો, તો આ આપણે થોડીક સંયમની વાત કરી. હવે થોડીક વાત આપણે આમાં વિશેષ કરીએ, જે બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે. હવે આના ઉપરથી જે હમણાં સુધીનો જે બેઝ બનાવ્યો એનાથી જ આગળ વધુ છું. સાંભળજો હવે ધ્યાનથી. એક સમ્યક દ્રષ્ટિ જીવ છે દેવગતિનો, થોડો ઉપયોગ લગાડવો પડશે આજે જરાક, બરાબર છે? એક સમ્યક દ્રષ્ટિ જીવ છે દેવગતિનો, એક સમ્યક દ્રષ્ટિ જીવ છે નરકમાં. એમ ઇમેજિન કરો કે હમણાં એક નરકમાં સમ્યક દ્રષ્ટિ જીવ છે, એક દેવગતિનો જીવ સમ્યક દ્રષ્ટિ છે દેવગતિમાં, સમજાય છે? ભોગોની વચ્ચે નરક ગતિનો જીવ પ્રતિકૂળતાની વચ્ચે, બરાબર છે? સમ્યક દ્રષ્ટિ. એક મનુષ્ય ગતિનો જીવ છે સંયમધારી સમ્યક દ્રષ્ટિ છે, સંયમધારી સમ્યક દ્રષ્ટિ છે, જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલી રહ્યા છે. ઉત્કૃષ્ટ સંયમ, ઉત્કૃષ્ટ સંયમ, સંયમની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થઈ જાય છે. પણ જે ઉત્કૃષ્ટ સંયમના ધારી છે એ મુનિરાજ છે, ઉત્કૃષ્ટ તપના ધારી છે મુનિરાજ છે, બરાબર છે? તો એવા મુનિરાજ છે, સમ્યક દ્રષ્ટિ મુનિરાજ છે જે ઉત્કૃષ્ટ સંયમના ધારી છે. અને એક તિર્યંજ ગતિનો જીવ છે સમ્યક દ્રષ્ટિ, બરાબર છે? આ ચારેવ સમ્યક દ્રષ્ટિ જીવ ચારેવ ગતિમાં છે. મારો એકદમ સિમ્પલ પ્રશ્ન છે તમને, એકદમ સિમ્પલ પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? કે જે ચારેવ ગતિના સમ્યક દ્રષ્ટિ જીવો છે એ ચારેવ ગતિમાંથી એ જીવોને એ ગતિને છોડવાનો આનંદ કોને થશે? જે ગતિમાં છે, સાંભળજો ધ્યાનથી, જે ગતિમાં છે એ ગતિમાંથી, એ ગતિમાંથી નીકળવાનો આનંદ કોને થશે અને દુઃખ કોને થશે? પોઈન્ટ સમજાય છે? શું પૂછું છું તમને? સંયમની મહિમા બતાવું છું. સંયમની ચર્ચા ચાલશે આજે. જે પણ બીજી ચર્ચા બાકી છે, અધૂરી છે, બધી મને ખ્યાલ છે, બધી પૂરી થશે. જે ચર્ચા ચાલી રહી છે ને ધ્યાનથી સાંભળો. કોને છોડવાનો ભાવ અધિક છે? તો જે દેવગતિનો જીવ છે, સાંભળજો, જે દેવગતિનો જીવ છે અને જે તિર્યંજ ગતિનો જીવ છે, એ દેવગતિ અને તિર્યંજ ગતિ નહીં, તિર્યંજ નહીં, નરક, દેવ અને નરક ગતિ, જે નરક ગતિનો સમ્યક દ્રષ્ટિ છે અને દેવગતિનો સમ્યક દ્રષ્ટિ છે, એ બે જીવ તો, સમ્યક દ્રષ્ટિ જીવો તો નાચે છે દેવગતિ છોડવા માટે અને નરક ગતિ છોડવા માટે. નરક ગતિ છોડવા માટે નાચે છે કેમ? નરક ગતિના દુઃખથી નથી ત્રાસી ગયો. કેમ નાચે છે? કારણ કે હવે નરકમાંથી અને દેવમાંથી અમે મનુષ્ય ગતિમાં જશું. કારણ કે દેવમાંથી સમ્યક દ્રષ્ટિ મળીને નરક મનુષ્યમાં આવે અને નરકમાંથી સમ્યક દ્રષ્ટિ મળીને મનુષ્યમાં આવે, અમે મનુષ્ય ભાવ ધારણ કરશું અને મનુષ્ય ભાવમાં અમે જેવો અંદરનો પુરુષાર્થ અમે ઉપાડી શકશું એવો પુરુષાર્થ અહીંયા ઉપાડવામાં સમર્થ નથી. એટલે દેવગતિ અને નરક ગતિના જીવો તો નાચી રહ્યા છે. અવધિ જ્ઞાનમાં જયારે ખબર પડે છે કે છ મહિનાનું આયુષ્ય છે બાકી, હવે દેવગતિના જીવોને પકડજો પોઈન્ટ, દેવગતિના જીવોને જયારે અવધિ જ્ઞાનમાં ખબર પડે છે કે હવે છ મહિનાનું આયુષ્ય શેષ બાકી છે, એટલે દેવગતિનો જીવ નાચે છે. ક્ષણિક રાજા જયારે નરકમાંથી બહાર આવશે તો ક્ષણિક રાજા, કારણ કે તો તીર્થંકર થઈને મોક્ષે જવાના છે, તો તીર્થંકર થઈને મોક્ષે જવાના છે, તો ક્ષણિક રાજા પણ છેલ્લા છ મહિના ત્યાં નાચશે. કેમ? કે હવે અમે સંયમનો ભાવ અંગીકાર કરશું, સંયમનો ભાવ અંગીકાર કરશું, સંયમનો ભાવ અંગીકાર કરશું. અને મનુષ્ય ગતિનો જે સંયમ અંગીકાર કરવા વાળા જે મુનિરાજ છે, એ મુનિરાજને એમ થાય છે, કારણ કે એમને પણ ખબર છે કે અહીંયાથી સાધના પૂરી નહીં થાય. પોઈન્ટ પકડજો, શપક શ્રેણી માનવાનો પુરુષાર્થ નહીં ઉપડે તો અહીંયાથી મરણ થતા દેવગતિમાં જવાનું થશે. તિર્યંજ ગતિનો સમ્યક દ્રષ્ટિ પણ દેવગતિમાં જશે, મનુષ્ય ગતિનો સમ્યક દ્રષ્ટિ પણ દેવગતિમાં જશે, અને દેવગતિમાં જતા વેત સમજાય છે કે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા હતા એ વિગ્રહ ગતિના મરણ થતા વિગ્રહ ગતિના પહેલા સમયે જ અસંયમની દશામાં આવી જશે. તો મુનિરાજને એમ થાય છે કે અસંયમની દશા આવી જશે અને દેવગતિ અને નરક ગતિના જીવને એમ થાય છે કે સંયમની દશા અંગીકાર કરવાનો મોકો મળશે. અમને તો હવે જે અમારા અંદરમાં સમજાય છે સંયમનો ભાવ હતો, સંયમ ધારણ કરવાની જે ભાવના હતી એ હવે સાકાર થશે. અમે તો મુનિ દીક્ષા ધારણ કરીને શપક શ્રેણી માંડીને ઉત્કૃષ્ટ સંયમનો ભાવ, ઉત્કૃષ્ટ તપનો ભાવ, ઉત્કૃષ્ટ ત્યાગનો ભાવ, ઉત્કૃષ્ટ આકિંચન્યનો ભાવ, ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યનો ભાવ અંદરમાં અમે પ્રાપ્ત કરીને અમે બ્રહ્મ સ્વરૂપ આત્મામાં સદાકાળ માટે લીન થઈ જશું. એટલે જ પહેલે દિવસથી કહેવામાં આવે છે કે જે આ દસ ધર્મ છે એ દસ ધર્મ છે એ આત્માની ચારિત્ર ગુણની વિકારી પર્યાય નથી, નિર્મલ પર્યાય છે. વિકારી પર્યાયના અભાવ પૂર્વકની નિર્મલ પર્યાય છે. આ જે દસ ધર્મ છે એ ચારિત્ર ગુણની નિર્મલ પર્યાય છે. એ નિર્મલ પર્યાયની ઉપાસના, એ નિર્મલ પર્યાય જે વિતરાગ પર્યાય, વૃદ્ધિ પામતી વિતરાગ પર્યાય છે, એ વિતરાગ પર્યાયની ઉપાસના, આરાધના, વર્ણન, એનું ચિંતન અલગ અલગ પ્રકારથી થાય છે, પરંતુ છે તો એ ચારિત્ર ગુણની નિર્મલ પર્યાય. એનું નામ સાક્ષાત ધર્મ છે. પોઈન્ટ પકડાય છે? તો આ રીતે જે સંયમનો ભાવ અંદરમાં મનુષ્ય ગતિનો જીવ ઉપાડી શકે છે પુરુષાર્થને, એ પુરુષાર્થને પ્રગટ કરી શકવામાં કોઈ બીજી ગતિનો જીવ સમર્થ નથી. પંચમ ગુણસ્થાન આવશે તિર્યંજ ગતિમાં, પરંતુ એની આગળ નહીં. અણુવ્રત ધારણ કરી શકશે, એક દેશ સંયમ અંગીકાર કરી શકશે તિર્યંજ ગતિનો જીવ. તિર્યંજ ગતિનો જીવ એક દેશ સંયમ અંગીકાર કરી શકશે, પરંતુ સકળ સંયમની પ્રાપ્તિ તો કોણ કરી શકશે? તો કે એકમાત્ર મનુષ્ય ભાવમાં કાર્ય થઈ શકે છે. અને આવો મનુષ્ય ભાવ આપણને પ્રાપ્ત થયો અને એમાં સંયમનો ભાવ અંગીકાર કરવાનો આપણને અંદરથી ભાવ પણ ના આવે તો ધિક્કાર છે આપણા મનુષ્ય ભાવને. સમ્યક દર્શનની પ્રાપ્તિ પૂર્વક, સમ્યક દર્શનની પ્રાપ્તિ તો બેઝિક છે, એના વગર તો આ ભાવમાંથી જવાનું નથી. સાચી કહું છું બધાને. હવે છોડી દો એ બધું કે અમારાથી કેમ થશે, સમ્યક દર્શન તો ઇઝ વેરી હાર્ડ, ઇટ્સ વેરી ટફ, હાઉ કેન વી અટેન્ડ સમ્યક દર્શન, ઇટ ઇઝ સો હાર્ડ. સમ્યક દર્શન માટે અમારે હજી તો સમયસર જી વાંચવું પડશે, અમારે તો આ વાંચવું પડશે, હજી તો અમને કાંઈ આવડતું નથી, સ્ટીલ વી આર બિગિનર્સ. બધી ભ્રાંતિ છોડી દો. આ બધી ભ્રાંતિ છોડીને અંદરમાં ભેદ જ્ઞાનની ક્રાંતિ ઉત્પન્ન કરો. કંઈક નવું કરવું છે ને, એવરી વન વોન્ટ્સ ટુ ડુ સમથિંગ ન્યૂ, સમથિંગ ન્યૂ, સમ ન્યૂ ઇનોવેશન, સમથિંગ ન્યૂ, સમથિંગ ન્યૂ. યુ વોન્ટ ટુ ટેક સમ રેઝોલ્યુશન, ટેક ધીસ રેઝોલ્યુશન. આ અંદરમાં આ ક્રાંતિ ઉત્પન્ન થવી જોઈએ, ભેદ જ્ઞાનની ક્રાંતિ ઉત્પન્ન થવી જોઈએ. એ સાચી ક્રાંતિ છે. એ કંઈક નવું કહ્યું તમે. આટલા દિવસથી આપણે સ્વાધ્યાય કરીએ છીએ, શું શીખ્યા બોલો, શું ઉતારશો જીવનમાં બોલો, એટીટ્યુડ ચેન્જ થશે કે નહીં બોલો, આખી પર્સનાલિટી ચેન્જ થશે કે નહીં બોલો, થિંકિંગ ચેન્જ થશે કે નહીં. એ બહુ મોટી ક્રાંતિ છે, એ તો બેઝિક છે. હવે અહીંયા હું તો એનાથી આગળની વાત કરું છું સંયમની. એનાથી આગળની વાત કરીએ છીએ સંયમની. આ સંયમનો જે વિષય છે સિરિયસલી, હું એક કલાકમાં, મને એવું લાગે છે કે એક કલાકમાં હું કાંઈ નહીં લઈ શકું આ વિષયને પૂરેપૂરો યથાર્થ સમજાવવા માટે. મેક્સિમમ 3 કલાક જોશે, મેક્સિમમ 3 કલાક. એટલો બધો આમાં મને ભાવ આવે છે, કેટલો બધો વિષય આમાં અગાધ આચાર્ય દેવે લખ્યો છે. સંયમનો ભાવ અંગીકાર કરવા, અચ્છા ચલો અંગીકાર ન કરી શકો, પરંતુ સંયમનો ભાવ એક અંદરથી પ્રગટ કરવા માટેના સંસ્કાર તો લઈને જાઓ. સમ્યક દર્શન તો કહું છું એટલે બાય ડી એ તો થવું જ જોઈએ. શ્રદ્ધા તો સમ્યક કરીને જવાનું છે. એકો એક જીવે, એકો એક જણે જે ગુરુદેવ શ્રીના સાનિધ્યમાં આવ્યા અને સમ્યક દર્શન વગર આ ભાવ અગર પૂરો થઈ ગયો તો ધિક્કાર છે આ ભાવને. ધિક્કાર છે ગુરુદેવ શ્રીનું આટલું મળવું અને કહેવું અને સમજાવવું, ધિક્કાર છે આપણી આ પ્રગતિ. પોઈન્ટ પકડજો. અને સમ્યક દર્શન એ તમે જેટલું એને હેવી સમજો છો, હાવી કરો છો, એટલું હાવી નથી કરવાનું. સમ્યક દર્શન એટલે આ જગતની સરળમાં સરળતમ ઘટનાનું નામ સમ્યક દર્શન છે. ઇટ ઇઝ સો ઇઝી. શું ઇઝી છે ભાઈ? અમને તો બહુ હાર્ડ લાગે છે. શું હાર્ડ છે મને કહો? એક હીરાને હીરો માનવો હાર્ડ છે? સાકરને મીઠી માનવી હાર્ડ છે? મને કહો, મરચાને તીખું માનવું હાર્ડ છે? તો આત્માને આત્મા માનવામાં શું હાર્ડ છે? આપણી દ્રષ્ટિ એ રીતે આપણે કેળવવી પડશે, આપણો અભ્યાસ એ રીતે આપણે કેળવવો પડશે, આપણી સોચ એ રીતે આપણી કેળવવી પડશે, આપણા જીવનમાં સિદ્ધાંતો ઉતરવા જોઈએ. જે વાત સાંભળીએ છીએ એ વાતનું અંદરમાં પરિણમન થવું જોઈએ. વિચાર કરો, મારા વિચારથી ને મારા વિકલ્પથી શું કોઈનું ખરાબ હું ઈચ્છું અને થઈ જશે? મારા પરિણમનથી, મારા વિકલ્પથી, મારી ઈચ્છાથી આ પરદ્રવ્યમાં કાર્ય થઈ જશે? શરીરમાં હું ઈચ્છું એ પ્રમાણે થઈ જશે? શું હમણાં આટલું સાંભળ્યા પછી આત્માને શરીરની ભિન્નતા નથી ભાસતી? સાત તત્વોની ભિન્નતા નથી ભાસતી? ઉપાદે, ગે અને હે તત્વનો નિર્ણય કરો. સાત તત્વમાં ઉપાદે તત્વ કોણ છે, હે તત્વ કોણ છે, ગે તત્વ કોણ છે? હું કોણ છું? હું આશ્રય કરવા યોગ્ય ઉપાદે તત્વ છું? રાગાદી ભાવ હે છે એ મારું સ્વરૂપ જ નથી, એનાથી હું ભિન્ન છું, ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું. એવો અંદરમાં અભિપ્રાય કેળવવો, એનું નામ સમ્યક દર્શન છે. આ કે બ્યુટિફુલ કોમ્બિનેશન છે, કુદરતી કોમ્બિનેશન આવી ગયું બિટવીન સમ્યક દર્શન એન્ડ સંયમ. હવે આ સમ્યક દર્શન અને સંયમનો સુમેળ થઈ જાય, સંયમનો ભાવ અંદરથી જાગૃત કરવાનો, એક ભાવના અંદરથી જાગૃત થવી જોઈએ. હવે એનું વર્ણન થોડું કરીએ કે ભાઈ સંયમ ખરેખર છે શું. સંયમને સમજાવવા માટે આચાર્ય દેવે 12 પ્રકારથી વાત કરી છે. બોલો, એક એકમાં ભેદ પ્રભેદ છે તો 12 પ્રકારથી. પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ, આની વાત આચાર્ય દેવે જીનાગમમાં કરી છે. બે પ્રકારથી સંયમની વાત આવી છે. આપણે પેલા સંયમની ચર્ચા કરી, આપણે એક ઉદાહરણના માધ્યમથી સંયમને સમજ્યા, રાજાના ઉદાહરણના માધ્યમથી સંયમની મહિમા સૌદર્મેન્દ્રને યાદ કર્યા. આપણે એ જોયું કે જે દેવગતિનો જીવ છે ને નરક ગતિનો જીવ છે એ મનુષ્ય ગતિ પામવા માટે કેવો ખુશ થાય છે, એ કેવો પ્રસન્ન થાય છે કે બસ હવે તો સંયમનો ભાવ અંગીકાર કરશું. એનો મતલબ છે સંયમ આનંદદાયી ભાવ છે. સંયમ શબ્દ સાંભળતા આપણે ડરી જઈએ, આપણને એમ લાગે સંયમ ઇઝ વેરી ટફ, સંયમ ઇઝ વેરી ટફ, ત્યાગ ઇઝ વેરી ટફ, બધું છોડવું ઇઝ વેરી ટફ. ઇટ્સ નોટ ટફ. મને કહો, પોઈઝન ને છોડવું ટફ છે? તમને ખબર પડે કે આ ખીરમાં પોઈઝન છે, અરે એક ટીપું પોઈઝન છે, અરે એટલી ખબર પડે કે આ ખીરમાં કઈક ગડબડ છે, કઈક ગડબડ છે. બોલો, તમને ત્યાગવામાં ટફ પડે? તમે એનું સેવન કરશો? તમે એને ગ્રહણ કરશો? તમે એનો આશ્રય લેશો? તમે એનો સ્વાદ લેશો? જયારે તમને ખબર છે કે એમાં પોઈઝન છે તો એ પોઈઝન છે, અને પોઈઝનનું સ્વરૂપ તમને સમજાય છે કે પોઈઝન એટલે શું. એ પોઈઝનનું સ્વરૂપ તમને સમજાય છે, એનું જ્ઞાન તમને છે, તો એ પોઈઝન જેમાં છે એ વસ્તુ તમે ગ્રહણ નહીં કરી શકો. એવી રીતના જ આ રાગાદી ભાવ છે, આ ઔદયિક ભાવ છે, એ ઔદયિક ભાવ ને રાગાદિક ભાવ ઘાતક છે. આ પરદ્રવ્યનું એકત્વ જે ચાલે છે જીવને મારી નાખશે. પરદ્રવ્ય તારી સાથે નથી આવવાના, એનું એકત્વ લઈને તું ગયો તો 4 ગતિ 84 લાખ યોનિઓમાં ક્યાંય રખડવા ચાલ્યો જશે. પોઈન્ટ પકડો, ઇટ ઇઝ જસ્ટ ઇન યોર, આપણે કહીએ ને જ્ઞાન, તમારે જ્ઞાન સમ્યક કરવાનું છે, સમજણ સાચી કરવાની છે. સમજણ સાચી કરશો તો શ્રદ્ધા સાચી થશે, શ્રદ્ધા સાચી થશે તો સહજપણે આ સંયમનો ભાવ જે છે એ અંગીકાર થયા વગર નહીં રહે. ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ. કોને કહેવાય પ્રાણી સંયમ? પ્રાણી સંયમ એટલે 6 કાયના જીવોની રક્ષા કરવી, 5 પ્રકારના સ્થાવર અને 1 ત્રસ એવા 6 કાયના જીવોની રક્ષા કરવાનો ભાવ, એનું નામ ખરેખર છે પ્રાણી સંયમ. એ પણ એક વ્યવહારથી વાત છે. અરે ભાઈ, તારા અંદરમાં એ જીવોને ઘાતવાનો ભાવ જ ન થવો જોઈએ. ભાવ હિંસા અને દ્રવ્ય હિંસાની વાત આપણે બાલબોધમાં શીખીએ છીએ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે હિંસાની પરિભાષા આપી કે તારા અંદરમાં કોઈ પર જીવને જે ઘાતવાનો ભાવ થાય છે, કોઈ પર જીવ પ્રત્યે રાગનો ભાવ થાય છે, દ્વેષનો ભાવ થાય છે, ગમાનો ભાવ થાય છે, અણગમાનો ભાવ થાય છે, ખરેખર એ ભાવ જ હિંસા છે, એ ભાવ હિંસા છે. એનાથી તારા આત્માનો ઘાત થઈ ગયો, તારી શાંતિનો ઘાત થઈ ગયો. પોઈન્ટ સમજાય છે? અને બહારમાં, અંદરમાં રાગ ઉત્પન્ન નહીં થાય તો બહારમાં પણ જીવોની હિંસા નહીં થાય. ઘણા એમ કે અમારાથી, એક્ઝામ સાંભળજો ધ્યાનથી, અમારાથી કન્મૂળ નથી છૂટતું, હજી તો કન્મૂળ નથી છૂટતું. પોઈન્ટ સમજાય છે? અમારાથી રાત્રિ ભોજન નથી છૂટતું. જો હવે સંયમની ચર્ચા ચાલશે તો થોડી કડક ચર્ચા ચાલશે. સંયમની ચર્ચા ચાલશે તો એને દ્રવ્યાનિયોગના પેકેટમાં ચરણાનિયોગનો માલ ભરીને વાત આવશે. સંયમની ચર્ચા ચાલશે એટલે સમ્યક દર્શન સાથેની ચારિત્રની વાત પણ આવશે, આચરણની વાત પણ આવશે, વાત કડક આવશે, ખરાબ નહીં લગાડતા, પરંતુ એક સહજતાથી સાંભળજો અને અંદરમાં કોઈ દોષ થતો હોય તો એને સહજતાથી સ્વીકારજો અને એને ત્યાગવાનો અને એના પ્રત્યે વિરક્ત થવાનો ભાવ કરજો, ભાવના ભાવજો. આજે સંયમનો દિવસ છે આપણી માટે. આજે જ નથી ભાવવાની આ ભાવના, 365 દિવસ આ ભાવના ભાવવાની છે. ઘણા કે અમારાથી શું નથી થતું, તો કે અમારાથી કનમૂળ નથી છૂટતું. આચાર્ય દેવ કે છે હવે એ વાતમાં કોઈ દમ નથી અને ન છૂટે કેમ, કારણ કે નિગોદ સાથે તો તારો જન્મ જન્મનો નાતો છે. નથી છૂટતું તો એ સમજાય છે અમને કે નિગોદ સાથે તો તારો જન્મ જન્મનો નાતો છે, કારણ કે અનંતકાળ તો નિગોદમાં રહીને આવ્યો છે. આજે તને નિગોદિયા જીવોનું ભક્ષણ કરવાનો ભાવ થાય છે, એનો મતલબ એ છે કે ભવિષ્યમાં પણ તારી ગતિ અને હોનહાર અને તારી ભવિતવ્યતા ઉજ્જવળ નથી. આજે જૈન થઈને કનમૂળ ના છૂટતું, એક જૈન થઈને રાત્રિ ભોજન ના છૂટતું હોય, રાત્રિ ભોજનમાં આચાર્ય દેવ કે છે માંસ ભક્ષણ નો દોષ આવે છે. બોલો શું કેશો મને તમે? કડક છે આજનો વિષય થોડો, મને ખબર છે પહેલેથી જ કડક છે વિષય. રાત્રિ ભોજનમાં માંસ ભક્ષણ નો દોષ આવે છે, બોલો. આચાર્ય દેવ કહે છે આ ચરણાનુયોગના ગ્રંથોની વાત કરું છું, આ શ્રાવકાચારની વાત કરું છું, આ મુનિ જીવનની વાત કરું છું, આ સંયમની વાત કરું છું, આ સમ્યક્ત્વ સાથે શોભ તું સંયમ કેવું હોવું જોઈએ. અંતરંગમાં હું આત્મા છું તો જગતના બધા જીવો આત્મા છે. આજે જીવન એવું કરો કે પોતાના જીવનથી કોઈને દુઃખ ન થાય અને એવું આપણું જીવન બને કે આપણા નિમિત્તથી કોઈ હણાય નહીં. આજે દ્વિદળ નથી છૂટતું, રાત્રિ ભોજન નથી છૂટતું, કનમૂળ નથી છૂટતું. વિચાર કરો દ્વિદળ વિચાર કરો. આચાર્ય દેવ કહે છે કે કનમૂળ કરતા અપેક્ષા સમજો, કનમૂળ કરતા દ્વિદળમાં પાપ વધારે છે. દ્વિદળમાં માંસ ભક્ષણ કીધું છે, વિચાર કરો. હું ખાલી ઘડી ઘડી કહું છું વિચાર કરો, એટલે તમે હજી તો વાતને ગ્રહણ કરો, એના ઉપર વિચાર કરજો કે ક્યાં ઉભા છે આપણે. આજે ગુરુદેવશ્રીની વાણી સાંભળીને આપણે આજે ક્યાં ઉભા છે? આપણા અંદરમાં કોઈ પરિણામમાં વિકાસ થયો કે નહીં? આપણી સંસાર શરીર અને ભોગો પ્રત્યેની આસક્તિ છૂટી કે નહીં? બોલો કેમ કનમૂળ કરતા? કનમૂળમાં પણ પાપ છે, એની કોઈ ના નથી એના ભક્ષણમાં, પરંતુ એના કરતા વધારે પાપ દ્વિદળમાં કીધું છે. એના કરતા વધારે પાપ દ્વિદળમાં કીધું છે કેમ? કારણ કે એમાં ત્રસ જીવની હિંસા થાય છે. હું તમને લોજિકથી, તર્કથી, ન્યાયથી, યુક્તિથી, આગમનો આધાર આપીને હું તમને વાત સિદ્ધ કરી આપું કે દ્વિદળમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. જ્યારે દહીં અને જ્યારે કોઈ પણ આપણે કહીએ ને દાળ એ મળે અને લાળ સાથે મળે તો એમાં ત્રસ જીવોની ઉત્પત્તિ, ખદબદ એ ત્રસ જીવોની ઉત્પત્તિ 10 મિનિટની અંદર થઈ જાય છે. એ તો ગયું ને તમારા પેટમાં, ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે અંદરમાં. અને બધા જીવોની હિંસાનો ભાગીદાર તું છે, કારણ કે ભાવ હિંસા તે કઈ, એ રાગનો ભાવ તારા અંદરમાં થયો, એ ખાવાની જે લોલુપતા છે તારા અંદરમાં થઈ. સંયમિત કરો જીવનને, જેટલું બેસિક જે છોડવાનું છે છૂટવું જોઈએ. વસ્તુ નહીં, વસ્તુ પ્રત્યેનો રાગ. વસ્તુ તો છૂટી જશે, એનું ભક્ષણ તો છૂટી જશે, એ પદાર્થ ઘરમાં આવતા બંધ થઈ જશે. તારા અંદરમાં આસક્તિ અને રાગ છૂટશે તો, તારા અંદરમાં સમજણ થશે તો, તને વાત અંદરમાં બેસશે તો, તને લાગવું જોઈએ અંદરમાં કે આજે મારા જે અપરાધ અને મારું જે અંદરમાં મારા જે પ્રણામ છે એનું ફળ મારે ભોગવવું પડશે. હસતા હસતા બાંધેલા, મસ્તીમાં બાંધેલા, સમજાય છે, જે પણ પરિણામ છે, કર્મ છે, એ રડતા રડતા પણ નહીં છૂટે. અગર સંયમનો ભાવ, અંગીકાર કરવાની ભાવના મનુષ્ય ભાવમાં નથી ભાવી તો, સમજાય છે, એના સંસ્કાર લઈને નથી ગયા તો. સમ્યક દર્શન તો કે સમ્યક દર્શન તો 2 ઘડી પોતાના આત્મા કે સમીપ, 2 ઘડી નિજ નાથ કે નજીક તો આવો. સમ્યક દર્શન તો તું 2 ઘડી પોતાના આત્માની, 2 ઘડી એટલે થોડી વાર માટે તું અંદરમાં તારા આત્માના નિર્ણયમાં એવો લાગી જાઓ તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને ઉભો થઈ જશે. શપક્ષિણી તું 1 વાર ચડવાનું પ્રારંભ કરશે તો મોક્ષ નક્કી છે. મોક્ષ જતા પહેલા ઉપશમ શ્રેણી તો 4 વાર, 1 અંતર્મૂરક આત્મામાં રહ્યો તો કેવળ જ્ઞાન. હું ટાઈમ આપું છું તમને બધા, અહીનો થોડી ફાસ્ટ જાઉં છું, વિષય કેટલો બધો છે, શું કરવું, મારી પાસે સમય નથી હોતો. चार बार उपशम श्रेणी चढ़ी सके मैक्सिमम मोक्ष जता पहला शपथ श्रेणी एक बार क्षण मात्र में सम्यक दर्शन की प्राप्ति 32 बार मोक्ष जता पहला सकल संयम नो भाव आवी सके 32 बार सकल संयम नो भाव 32 बार आवी सके एना पछी मोक्ष नक्की छे संयम नी भावना भावी ने नथी जवू आ भाव में बोलो नथी भावी नथी जोती मुनि दशा वगर मोक्ष नथी तीर्थंकर नो जीव पण संयम नो भाव अंगीकार करे छे एना वगर तो तीर्थंकर ना जीव नी पण मुक्ति नथी जाओ मुनि दीक्षा लीधा वगर तो तीर्थंकर ना जीवनी पण मुक्ति नथी कोई जीवनी मुक्ति नथी कारण के चारित्र साक्षात धर्म छे सम्यक दर्शन पूर्वक चारित्र नो भाव अंगीकार करवो ज पड़े एवो भाव सहज आवशे करवो पड़से छोड़ी दो नहीं खाओ आ तो उपदेश नी भाषा छे खावाई केवी रीतना छे मने तो आ संयम नो भाव केवी रीतना जीवन में वृद्धि पामे छे को इंद्रिय ना विषय भोगो में एटलो मस्त थई जाय छे एटले प्राणी संयम अने इंद्रिय संयम कीधु षट कायो ना जीवो नी रक्षा क्यारे थशे बोलो ज्यारे इंद्रिय ऊपर संयम हशे पांच इंद्रिय ऊपर ज्यारे विजयता प्राप्त थशे ज्यारे पांच इंद्रिय ने जीतशे एना विषयो ने जीतशे एनी ग्रद्धता जीतशे त्यारे सहज प्राणी संयम नु पालन थशे इंद्रियो ना गुलाम बनी बैठा छे પોઈન્ટ પકડાજો એક એક પોઈન્ટ પોતપોતાના પરિણામ ટટોલવાની વાત છે મારે મારા પરિણામ ટટોલવાના છે કે હું ક્યાં અટકું છું તમારે તમારા પરિણામ ટટોલવાના છે કે તમે ક્યાં અટકો છો તમે કહેશો આજે કઈ વાત લઈને બેસી ગયા આ છોડો ને આ નહીં ખાઓ ને આ નહીં ખાઓ ને આ નહીં ખાઓ ને આમ નહીં કરો એ બધું છોડો ને હવે તમે પહેલા વાત કરો ને શું વાત કરું બેસિક આ બેસિક વાત છે હું એમ નથી કહેતી હમણાં મુનિ દીક્ષા ધારણ કરી લો હું એમ નથી કહેતી હમણાં અણુવ્રત ધારણ કરી લો હું બેસિક સંયમની વાત કરું છું સંયમના દિવસે શેની વાત કરું બોલો સંયમ ધર્મના સ્વરૂપને સમજાવવા માટે શું વાત કરશું ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમની વાત થયા વગર રહેશે ને ગુરુદેશનું જીવન જો ચતુર્ગુણસ્થાન વર્તી જ્ઞાની ધર્માત્માનું જીવન જો કેવું સંયમિત છે જ્યારે કે હજી અણુવ્રત અને મહાવ્રત નથી તો પણ જીવન કેટલું સંયમિત આખું જીવન દૂધીનું શાક આખું જીવન સંયમિત આખું ભોજન સંયમિત આખું રેણી કેણી સંયમિત વિચાર કરો એ જ્ઞાની ધર્માત્મા ચતુર્ગુણસ્થાન વાળાની આવી દશા છે તો મુનિરાજની અને અણુવ્રતધારીની દશા કેવી હશે સંયમ કષ્ટદાયક ભાવ નથી સંયમમાં કષ્ટ નથી સંયમમાં આનંદ છે સંયમે જીવન જીવીને તો જોવો કેટલો સમય મળશે કેટલી નિવૃત્તિ મળશે કેટલા વિકલ્પોથી બચી જશો કેટલા ખોટા પાપોથી બચી જશો અનર્થ દંડથી બચી જશો અર્થ વગર દંડાય છે સંયમે જીવન જીવવું જ પડશે એ એનાથી શોભાશે એનાથી આપણું ગૌરવ છે એનાથી જીન શાસનનું ગૌરવ છે કોઈ સમજાય છે આપણે કોઈ પાર્ટીમાં ગયા કે કોઈ ફંક્શનમાં ગયા અને આપણે કોઈ નોન જૈનના ફંક્શનમાં ગયા અને એમને શું કીધું આપણને તમે જૈન છો ને એટલે તમારી માટે છે ને અમે બધી જૈનની વ્યવસ્થા કરી છે તમારી માટે અમે ચોવિયારની વ્યવસ્થા કરી છે હા તમારી માટે અમે જૈન ફૂડની વ્યવસ્થા એકદમ જૈન ફૂડ છે તમારી માટે વ્યવસ્થા કરી છે તમે ખાલી એક વાક્ય બોલો ના ના અમને તો બધું ચાલે છે ના ના અમને રાતના ચાલે છે અમને અમને વાંધો નથી અમને અમને બધું ચાલે અમને નોન જૈન પણ ચાલે છે અમને વાંધો નથી આ તમારું એક વાક્ય અમને ચાલે છે સમજાય છે અમને ચાલે છે ના ના અમને અમારી માટે કઈ અલગ નહીં કરો અમને તો બધું ચાલે છે અમને બધું ચાલે છે એક વાક્ય એ વ્યક્તિના જ્ઞાનમાં માઇન્ડમાં જે જીન શાસનનો ગૌરવ હતો તમે એ ગૌરવને નષ્ટ કરી નાખ્યો આપણે આપણા આચરણથી કે આપણી સોચથી કે આપણી માન્યતાથી આપણા જીવનમાં કોઈક એવી આપણે કહીએ ને નાદાની કરી બેસીએ છીએ જેનાથી આખું જીન શાસન કલંકિત થાય છે જેનાથી ગુરુદેશની કલંકિત થાય છે ગુરુદેશ નિર્દોષ છે ગુરુદેશનું જીવન નિર્દોષ છે માતાજીનું જીવન નિર્દોષ હતું જ્ઞાનીઓનું જીવન નિર્દોષ છે જ્ઞાનીઓ બાળક જેવા નિર્દોષ છે જ્ઞાનીઓનું આચરણ નિર્દોષ છે જ્ઞાનીઓની સોચ નિર્દોષ છે જ્ઞાનીઓની દ્રષ્ટિ નિર્દોષ છે જ્ઞાનીઓની કરુણા નિર્દોષ છે પકડજો પોઈન્ટ પરંતુ આપણા અંદરમાં હજી કેમ આટલી બધી ઇન્દ્રિયોના વિષયોની ગ્રદ્ધતા છે જ્યારે આપણને પરિગ્રહની ગ્રદ્ધતા છે આપણને વિષયોની ગ્રદ્ધતા છે આપણે જીવોની હિંસા થાય છે નથી થતી કેટલા જીવ મરે છે કેટલા નથી મરતા આપણે કઈ નથી વિચારતા આપણને જોઈએ છે અમને નહીં ચાલે અમને નહીં ચાલે તને નરક નિગોદમાં કેવી રીતના ચાલશે તો ત્યાં કેવી રીતના કાળ ગાળશે? આચાર્યને કરુણા આવે છે, કેમ આચાર્ય દેવે લખ્યું કન્મૂળ છોડો, રાત્રિ ભોજન છોડો, આ છોડો, તે છોડો, એ તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જુવા વાળા હતા. તમને ખબર છે અમૃતચંદ્ર આચાર્ય દેવે જેમને સમયસારજીની અદભુત ટીકા કરી છે આત્મખ્યાતિની. આજે તમે અમૃતચંદ્ર આચાર્ય દેવ મીન્સ યુ કેનોટ ઇમેજિન, હી વોઝ અ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્રિલિયન્ટ ઇન્ટેલિજન્ટ પર્સન. આઈ ડોન્ટ હેવ એની વર્ડ્સ ટુ ટેલ યુ કે અમૃતચંદ્ર આચાર્ય દેવ એટલા બધા ઇન્ટેલિજન્ટ બ્રિલિયન્ટ વ્યક્તિ હતા, જીવ હતા. આપણે કેટલા દુર્ભાગ્ય છે કે એમના જીવન વિશે આપણને કાંઈ ખબર નથી. એમની ટીકાઓ, એમના ગ્રંથ ઉપલબ્ધ છે, બસ. હી ડિડન્ટ એવર બોધર ટુ રાઇટ એનીથિંગ અબાઉટ હિમસેલ્ફ, બીકોઝ શું લખે? શરીર વિશે લખે, શું લખે, શું લખે? અરે પોતે જે સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્ય દેવે આ ટીકા નથી લખી, એવી નિર્માનતા હતી. એવા અમૃતચંદ્ર આચાર્ય દેવે સમય સારજી ગ્રંથ લખ્યું છે ટીકા. તો એમને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય તમે વાંચો, એકવાર ખોલીને વાંચો. અમારે તો આજે પણ ચાલે છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એમને શું ગાથાઓ લખી છે, ચરણાનિયોગ સંબંધી, મુનિ જીવન સંબંધી, આચરણ સંબંધી, સંયમ સંબંધી. અરે તો હું ભરપૂર પેટ ભરીને સંયમની ચર્ચા કરીશ. મારા જીવનમાં અને તમારા જીવનમાં સમ્યક દર્શન સાથે સંયમના સંસ્કાર શોભાયમાન થવા જોઈએ. આજે કોઈ વસ્તુ ખબર પડી કે આ નથી ખાવા યોગ્ય, ઇટ્સ ઓકે, નો, આઈ વી વિલ નોટ ઈટ. આપણને તર્ક કુતર્ક શું છે, કેમ ન ખવાય, વાય ધીસ વી કે નોટ ઈટ, વાય ધીસ વી કે નોટ ઈટ. અરે ભાઈ, તને 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 ડોક્ટર કહેશે તો તું છોડી દેશે ને? તું પૂછે ડોક્ટરને કે વાય આઈ કે નોટ ઈટ. આજે એક અજ્ઞાની ડોક્ટર તને કહે છે કે નો, યુ કે નોટ ઈટ ધીસ, ફ્રોમ નાવ યુ વિલ લીવ ટુ રિડ્યુસ યુઅર બોડી, યુ વિલ લીવ એવરીથિંગ. બોડીમાં આસક્તિ છે, શરીરમાં આસક્તિ છે, બીમારી છૂટી જાય એનો ભાવ છે, બધું છોડવા તૈયાર છે, વોક કરવા તૈયાર છે, જીમ કરવા તૈયાર છે, યોગા કરવા તૈયાર છે, પ્રાણાયામ કરવા તૈયાર છે, આ છોડવા તૈયાર, આ છોડવા તૈયાર. અને ત્રણ લોકના નાથ ભગવાન તને કહે છે કે આ ખાવામાં તારા ભાવ હિંસા અને બીજા જીવોની હિંસા થાય છે, તો તને એના પર વિશ્વાસ નથી આવતો. એન્ડ યુ વોન્ટ લોજિક, એન્ડ યુ વોન્ટ ઓલ તર્ક. તમને એમાં તર્ક જોઈએ છે, તમને ભગવાનની આજ્ઞા ઉપર વિશ્વાસ નથી, ભગવાનની વાણી ઉપર ને જ્ઞાન ઉપર વિશ્વાસ નથી. એ ડોક્ટર ઉપર તો પૂરો વિશ્વાસ છે, એને તો પહેલી વાર માણો છો તમે. એના ઉપર બ્લાઇન્ડ વિશ્વાસ છે કે ડોક્ટરે કીધું, અમારા ડોક્ટર બહુ સારા, અમારા ડોક્ટર બહુ સારા, અમારા ડોક્ટર બહુ સારા, અમારા ફેમિલી ડોક્ટર બહુ સારા, અમારા આ સર્જન બહુ સારા, અમારા આ ડોક્ટર બહુ સારા. અને આચાર્ય નહીં સારા, જ્ઞાની ધર્માત્મા નહીં સારા, એમની વાત નહીં સારી. પકડજો પોઈન્ટ. સંયમ એટલે ખરેખર એક વ્યવહારથી કહેવામાં આવે કે આ છોડો, આ છોડો, તારી ગ્રદ્ધતા છોડો. એટલે એનો મતલબ હજીન કે તારા આત્માની મહિમા લાવ. તું પોતાને આત્મા માનશે તો જ તું બીજાને જીવ માની શકશે. સમજો એક વાત, હાથ કોઈ તોડી નાખે આપણો, ગરદન કોઈ તોડી નાખે, કોઈ આપણને કઈ કરી દે, આપણને દુઃખ નહીં થાય. એવી રીતના એ જીવો એક પાંચ ઇન્દ્રિયના, આપણે કહેવાય ને કે રસના ઇન્દ્રિયની લોલુપતામાં આપણે કેટલા જીવોનો ઘાત કરી નાખે. ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ, પાંચ પ્રકારના ઇન્દ્રિયોના વિષય અને મનના વિષયોમાં આપણે કહીએ ને ઉપયોગનું બરબાદ થવું. હું તમને એક વાત આજે સાચે કહું છું, તમને સારી લાગે તો ગ્રહણ કરજો અને ન સારી લાગે તો મને પાછી આપી દેજો. સમજાય છે? રિટર્ન વિથ થેન્ક્સ, થેન્ક્સ નહીં કહો તો પણ ચાલશે. પણ એક સરસ સિરિયસલી વાત કહેવા માંગુ છું. મારી પાસે હવે થોડાક જ દિવસ છે તમારી સાથે, ખબર નહીં પછી કેટલા આવશે, કેટલા નહીં આવે, કોણ મળશે, કોણ નહીં મળે, મને નથી ખબર. એક વાત ખાલી કહેવા માંગુ છું કે જેટલો આપણો સમય અને આપણો ઉપયોગ, આ મનુષ્ય ભાવની દુર્લભતા માટે કહું છું, જેટલો આપણો સમય અને જેટલો આપણો ઉપયોગ અને જેટલી આપણી શક્તિ બહારમાં જીનવાણીના સ્વાધ્યાયમાં લાગે છે અને અંદરમાં પોતાના આત્માના નિર્ણયમાં લાગે છે, એ સાર્થક છે. બાકી બધું વેસ્ટ ઓફ ટાઈમ છે, વેસ્ટ ઓફ એનર્જી છે, વેસ્ટ ઓફ એવરીથિંગ છે. વાતને સમજો, કારણ કે આપણા વિકલ્પ અનુસાર ખરેખર પરદ્રવ્યમાં કાંઈ નથી થતું. તારો ઉદય હશે તો સામગ્રી આસમાનમાંથી આવીને તારા હાથમાં આવશે. કાલે પણ આપણે વાત કરી હતી, ખૂબ ધન થઈ ગયું હોય અને એ શેઠજી ઘરની પાછળ, એ ધનને એમ થાય કે થોડું દાટિયા હું ઘર ધનને થોડું હું ઘરની પાછળ ખાડો ખોદીને હું એ ધનને દાટી દઉં, કારણ કે બહુ ધન થઈ ગયું છે. પુણ્યનો ઉદય હશે તો એ દાટવા જશે ને ત્યાંથી ધન નીકળશે. સમજી લેજો વાતને, પુણ્ય પાપના ઉદયના ખેલ છે આ જગતમાં. જે બહારમાં પરિવર્તન દેખાય છે પુણ્ય પાપના ઉદયનો ખેલ છે. તું સમ્યક દર્શન અને સંયમની ભાવના વગર તું અગર આ ભવમાંથી ચાલ્યો ગયો તો ખરેખર જેની પણ ગ્રદ્ધતા છે ત્યાં જઈને તું જન્મ લેશે. જેની પણ ગ્રદ્ધતા છે, અનર્થ પાપ કરે છે. શું વોટરફોલ, અરે વેરી નાઇસ ગ્રીનરી, શું બ્યુટિફુલ સીન છે. પોઈન્ટ સમજાય છે? ઘાસ ઉપર ચાલે છે, ઘાસ ઉપર ઉભા રહીને ફોટા પડાવે છે, ઘાસ ઉપર ઉભો છે, હાથમાં ફૂલ છે, બાજુમાં વોટરફોલ છે, પાછળ પર્વત છે. સુપર્બ સીનરી, સુપર્બ સીનરી, સુપર્બ બેકગ્રાઉન્ડ, બધું સુપર્બ નીકળી જશે. ખરાબ નહીં લગાડતા. આજે મને લાગે છે ઘણા બધા નારાજ થઈ જશે મારાથી. થઈ જાઓ તો થઈ જાઓ. હિતની વાત કરું છું, આપણી પોતાની હિતની વાત કરું છું. કરુણાની અંદરથી કરુણા આવે છે કે હે જીવો, હે જગતના જીવો, આચાર્ય દેવ કહે છે કે વ્યર્થમાં આવો. સંયમ અંગીકાર કરવા માટેનો, સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેનો, એની ભાવના ભાવવા માટેનો તમે કૃપાળુ દેવનું આખું જીવન જુઓ. આપણને એમ લાગે 31 વર્ષનું જીવન, જેટલું પણ એમનું જીવન અલ્પ જીવન હતું, અલ્પ જીવન હતું, અલ્પ જીવન દેખાય છે. આયુષ્ય અલ્પ તું એ દેખાય છે જ્ઞાનીનું તને. એ અલ્પ આયુષમાં, એ અલ્પ જીવનમાં એ કૃપાળુ દેવની સાધના નથી દેખાતી. તમે એના ઉત્તરોત્તર પત્ર વાંચો 26, 27, 28, 29 યર્સ પછીના. તમે એમની અપૂરો અવસરની ભાવના જુઓ, મુનિ અવસ્થાની ભાવના જુઓ. ક્યારે થઈશું બાયાંતર નિર્ગ્રંથ જો, સ્વરૂપ લક્ષે જીનાજ્ઞા અધીન જો, બહુ સર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપી ન મળે માન જો. તમે એમની ભાવના નથી જોતા. આજે 90 વર્ષનું જીવન જીવ્યું, શું ધાડ મારી દીધી મને કહો તો ખરા. 90 વર્ષનું જીવન અમે બહુ જીવ્યા. શું જીવ્યા? ખાંપ જીવ્યા. શું ખેડી લીધું 90 વર્ષમાં? સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીએ તો શોભાયમાન છે. સંયમના ભાવ અંદરથી જાગૃત થયા તો શોભાયમાન છે. અમને ન પોષાયેલા ઇન્દ્રિયના વિષય ભોગો, અમને ન પોષાય આટલી હિંસા, જીવ હિંસા, અનર્થ દંડ. અમે એક બાલ્ટી નહીં, અમને તો શાવર નહીં, અમને તો બે બાલ્ટી નહીં, ચાર બાલ્ટી. દે ધના ધન અડગણ પાણી, દે ધના ધન જે થાય. અમને તો ચોખ્ખું, અમને તો આમ, અમને તો આમ. ક્યાંય એકેન્દ્રિયમાં જઈને તું અવતાર લઈ લેશે, તને કલ્પના છે કેવી દશા થશે? સંયમનો દિવસ છે ભાઈ, સંયમની ભાવના ભાવો. જેટલું છૂટે જેટલો ત્યાગ. રાત્રિ ભોજન ન છોડવું જોઈએ. શું કહો જૈનીઓને એમ કેવું પડે? ન છૂટે તો તું 8 વાગ્યા સુધી લેજે, તું 9 વાગ્યા સુધી લેજે. ચલો તું એટલો પણ સંયમનો ભાવ અંગીકાર કરજે કે 8 વાગ્યા પછી કે 9 વાગ્યા પછી અમે ભોજન નહીં લઈએ, અમે બનાવેલું ભોજન નહીં લઈએ, અમે દૂધ લેશું, અમે ફ્રૂટ લેશું. જે ત્યાગ કર્યો એની પ્રશંસા છે. તું 8 વાગ્યા સુધી ખાઈ છે એની પ્રશંસા નથી, એની તો નિંદા જ થશે. કોઈ પણ આવીને કહેશે એની તો નિંદા જ થશે. જે ખોટું છે તો ખોટું જ છે. ડંકાના ચોટ પર જેમ ગુરુદેવશ્રીએ સત્યનો ડંકો વગાડ્યો છે, આપણે ગુરુદેવશ્રીના ભગત છે ભાઈ. આજે સ્વર્ગમાં જઈને ગુરુદેવશ્રીને મળશો, શું મોઢું બતાવી શકો? શું ચર્ચા કરશો? આંખથી આંખ મેળવી શકશો? બોલો, વિચાર કરો તમે. અને આ બધાનું મૂળ મિથ્યાત્વ છે. અસંયમના ભાવનું મૂળ મિથ્યાત્વ છે. ટોડરમાજી સાહેબે લખ્યું, અસંયમના ભાવનું મૂળ હિંસાનું મૂળ પ્રમાદ છે. પ્રમાદ છે. અને વિષય કશાય એ મૂળ એનું અભિલાષા છે. વિષય કશાયમાં તું રમે છે, મૂળ તારી ખોટી અભિલાષા છે, તારી તૃષ્ણા છે. કયા ધર્મની વાત કરું? માર્દવની વાત કરું? માનની વાત કરું? કોની વાત કરું? બોલો. લોભની વાત કરું? તૃષ્ણાની વાત કરું? અસંયમની વાત કરું? આઈ હોપ સમય 52 મિનિટ થઈ ગઈ. બોલો. મારો હજી તો વિષય ચાલુ પણ નથી થયો. આઈ કેન સે ચાલુ પણ નથી થયો. હજી તો હું આપણે કહીએ ને પ્લેટફોર્મ બનાવું છું સંયમ માટેનો, સમ્યક દર્શન માટેનો. સમ્યક દર્શન વગર સંયમ કોટી જન્મ તપ તપે જ્ઞાન બિન કર્મ જરે છે, એ વાત તો છે. પરંતુ સંયમ, સમ્યક દર્શન સાથે સંયમ શોભાયમાન છે. જેવી રીતના મંદિર ઉપર કળશ શોભાયમાન છે, એવી રીતના સાચી શ્રદ્ધા સાથે સંયમનો ભાવ આવ્યા વગર રહેતો નથી, લાવો પડતો નથી. સંયમ એ સંવર તત્વ છે, એ દુઃખદાયી તત્વ નથી, એ સુખદાયી તત્વ છે. સુખદાયી તત્વ છે. કેવી રીતના વન જંગલમાં એ રથ મોડી લીધો અને સંયમનો ભાવ અંગીકાર કરવા માટે પરિગ્રહનો ત્યાગ કરીને એ નેમી કુમાર એ મુનિ અવસ્થા ધારણ કરીને કરવા માટે તૈયાર થઈ ગયા. વિચાર કરો, તમને સમજાય છે? જો એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન છે એ વાત સાચી છે. અને તારી માન્યતા અને તારી પ્રણતિ એવી થાય તો તારી પ્રણતિ સારી છે. સચ્ચાઈ એ હૈ કે એક દ્રવ્ય દૂસરે દ્રવ્ય સે ભિન્ન હૈ. और अगर तू ऐसा मानता है, इस सच्चाई को मानता है, तो तेरी प्रणति अच्छी है, सच्ची और अच्छी बात सच्ची है, तू मानता है तो तेरी प्रणति अच्छी है, सच्ची और अच्छी। पर में सुख नहीं है, ये सच्ची बात है, तू मानता है तो तेरी प्रणति अच्छी है, तेरा ज्ञान अच्छा है, तेरा भविष्य अच्छा है, तेरा भविष्य उज्जवल है। क्यों? क्योंकि तूने वस्तु स्वरूप की सच्चाई को माना है। हाँ, ये बात हकीकत नहीं है कि तू कोई जीन नहीं मारी सकते, पर मारवानो भाव तो तू करे छे, खावानो भाव तो तू करे छे, खाई खाई नहीं सकते पर खावानो भाव तो तू करे छे। समझाय छे? वस्तु स्वरूप की विरुद्ध भाव तो चाले छे, वस्तु स्वरूप की विरुद्ध मान्यता तो चाले छे। आहा, ए मान्यता दुखदायी छे, तारी मान्यता बदलवी पड़से, वस्तु स्वरूप नहीं बदलाय, वस्तु स्वरूप नहीं बदलाय, वस्तु स्वरूप अनुसार तारी मान्यता बदलवी पड़से। वेरी इंपोर्टेंट पॉइंट टू बी नोटेड, वस्तु स्वरूप नहीं बदलाय। हिंसा में जे पाप लागे छे लागसे, परिग्रह में जे पाप लागे छे लागसे, मूर्छा में, ममत्व भाव में, एकत्व भाव में जे पाप लागे छे लागसे, एना की दुर्गति मड़वानी छे तो मड़वानी ज छे। वस्तु स्वरूप ने कोई नहीं बदली सके। अगर तारा परिणाम नु फल तने न मळ्यु तो 14 ब्रह्मांड ने शून्य थवू पड़से। वाची लो तमे वचनामृत, वाची लो तमे ज्ञानियों ना वचन। पॉइंट ख्याल में आए तो शू पॉइंट आयो कि वस्तु स्वरूप नहीं बदलाय, तारी मान्यता ने तारे वस्तु स्वरूप अनुसार करवी पड़से। अने मां आनंद छे, मां अनंत निर्भरता छे, निर्भयता छे, निशंकता छे, प्रसन्नता छे, खुशी छे, सुख छे, अरे अनंत काल नो आनंद छे। एक भव मा एक एक समय की कमाई अनंत काल खाई, बहुत समय की कमाई एक समय में गवाई। शु करीने जवू छे बोलो? कई भातु बांधीने जवू छे के पछी खोटू भातु बांधीने जवू छे के सम्यक साचू भातु बांधीने जवू छे? समय थई गयो आपणो, बोलो हवे शुं करू? को समय थई गयो पण खरेखर विषय पूरो नथी थतो। बहु बहु सरस विषय छे। चतुर्थ गुणस्थान वाळो जीव पंचम गुणस्थान प्राप्त, एक जे संयम प्राप्त करवा माटेनी तैयारी करे, एक जे संयम प्राप्त करवा माटेनी तैयारी करे, ए चतुर्थ गुणस्थान वाळो साचो सम्यक दृष्टि जीव छे। कृपाणुदेव आपी सामे उत्कृष्ट उदाहरण छे के अणुव्रत तो छोड़ो, एक जे संयम तो छोड़ो, पूर्ण संयम नी भावना। गुरुदेव श्री ना मुक्ति मुनिराज नी भक्ति अने अवभाव तमे जो, पूर्ण संयम नी भावना। अमने तो अमारो राग तुच्छ में निकली जसो, अमारी माटे कोई आ स्वाध्याय होय बंधावता नहीं, अमारी माटे नहीं बंधावता, अमे कोई थी बंधायेला नथी, ज्ञानी कोई थी बंधायेला नथी। ज्ञानीए तो पोताना उपयोग ने पोताना आत्मा साथे बांधी दीधो छे, ज्ञानी कोई परद्रव्य क्षेत्र काल भाव थी बंधाया नथी। पंचम गुणस्थान वालो, ओहो गुणस्थान में तो कितनी चर्चा आई हम, पंचम गुणस्थान वालो मुनि अवस्था धारण करवा माटे नी ने तालावेरी लागे। मने तो काल थी ए स्वर्ग नो जीव ने नरक नो जीव ज देखाय, एटलो खुश छे, एटलो खुश छे, एटलो खुश छे। मनुष्य भाव 6 महीना बाकी छे, मनुष्य के 6 महीना पहला खबर पड़ी आई छे, मनुष्य भाव धारण करसू, संयम अंगीकार करसू, मुनि अवस्था धारण करसू, ओहो त्रण कषाय ना भाव पूर्वक नी वितरागता में झूलसू, शपक श्रेणी मानसू, सिद्ध दशा प्राप्त करसू, अव्याबाद सुख प्राप्त करसू। कारण के ए अतिन्द्रिय आनंद नो स्वाद तो ए देव गति में एक कषाय चोकड़ी ना अभाव पूर्वक नी वितरागता में लई रह्यो छे। एने क्वॉलिटी तो खबर छे, हवे एने क्वांटिटी नी तलब छे, क्वांटिटी नी तलब छे, क्वालिटी खबर छे। कई चाखो आपे ने, आपणे मेहमान आवे ने तो आपणे कहीए ने थोड़ू चाखो ने, मेहमान आवे ने आपणे बधुं बनाव्युं होय तो आपणे कहीए ने थोड़ू चाखो ने, हवे चाख्युं, हवे चाखी लीधो ने एटलू भाव्युं, एटलू भाव्युं, एटलू भाव्युं तो हवे एम थाय के अर्धो कलाक पछी बेसी जमवा, ना ना जल्दी बेसी। अंदरथी शुं थाय छे? અંદરથી શું થાય છે કે જલ્દી જમવા બેસે, જલ્દી જમવા બેસે, જલ્દી જમવા બેસે, બહુ સરસ બને, બહુ સરસ। એ રીતના આત્માનો આનંદ એટલો સરસ, ઓહો આમાં તૃપ્તિ નથી થતી, ઓહો આમાં એક કશાયના અભાવપૂર્વકની વિતરાગતામાં તૃપ્તિ નથી થતી, આત્મા એટલો સરસ છે, આનંદ એટલો સરસ છે, આત્મામાં રહેવું એટલું સરસ છે, આ અસંયમનો ભાવ ગમતો નથી, પોસાતો નથી, વિચાર કરો। અને મુનિરાજ કે છે અમારે અહીંયાથી અસંયમના ભાવમાં જવું પડશે, અને ત્યાંથી નાચે છે। શ્રદ્ધા સમ્યક થઈ ગઈ પછી તો એ પરિણતિ આમ કેને ઠનઠની ઉઠે, શ્રદ્ધા સમ્યક થયા પછી તો પોતાના સ્વરૂપમાં આવવા માટે પરિણતિ નાચે, પરમાથી નાચે એ શ્રદ્ધા સમ્યક થઈ ગયા પછી આનંદનો સ્વાદ લઈ લીધા પછી તો પ્રચુર આનંદ માટે પ્રણતિ નાચે. સગાઈ થઈ ગઈ હોય ને પછી છોકરી અડધો તો ખોટું ખોટું રડતી હોય છે પિયરમાં, સગાઈ થઈ ગયા પછી. પોઈન્ટ સમજાય ને? એને તો સાસરું દેખાય છે, વર દેખાય છે, પોઈન્ટ ખ્યાલમાં છે, એનું આગળનું જીવન દેખાય છે, એની નવી દુનિયા દેખાય છે, કેટલા સપના જોવે છે, વિચાર કરો. પોઈન્ટ પકડાય છે, શું કહું છું? સગાઈ થઈ ગયા પછી તો એને અમારા સગાઈ થઈ ગયા પછી લગ્ન નથી થયા એની ભાષા બદલાઈ જાય છે. સગાઈ થઈ ગયા પછી ભાષા બદલાઈ જાય છે. મમ્મી અમારા ઘરે તો છે ને, અમારા મારા સાસરે તો છે ને આમ થાય છે, મારા ઘરે તો હવે આમ થાય છે. વાહ, તું 25 વર્ષ અહીંયા રહી અને હવે એક જ ખાલી ઓલામાં બધું પરિવર્તન, શ્રદ્ધાનું પરિવર્તન, બધું પરિવર્તન, આચરણ પરિવર્તન, જ્ઞાન પરિવર્તન. વિચાર કરો, એક અહીંયા તું હા પાડે, હાલત બદલાય અને તારી પ્રણતિ બદલાઈ જશે, તારી સોચ બદલાને સંયમનો ભાવ ગમશે, ત્યાગનો ભાવ ગમશે, અંકિંચન્યનો ભાવ ગમશે, બ્રહ્મચર્યનો ભાવ ગમશે, નિવૃત્તિ ગમશે, વિકલ્પોના ઘણા આજે ઘણા ઘણા કહેતા શું આ લોકડાઉનમાં તો સાચી એટલી મજા આવી ગઈ ને ઘરમાં સ્વાધ્યાય કરવાની, નહીતર તો આમ જવાનું ને આમ જવાનું ને આમ જવાનું ને. સવારના ઉઠો ત્યારથી ગુરુદેશીના પ્રવચનમાં પણ કદાચ વિકલ્પ આવે, જરાક આ મોબાઈલ જોઈ લે કે શું બાકી છે, આજે શું કરવાનું છે, મંદિર પછી ક્યાં જવાનું, હજી તો તું મંદિરમાં બેઠો છે આખા દિવસનો કાર્યક્રમ, મંદિરમાં પણ 4-5 વાર યાદ આવી જાય કે આજે અહીંયા જવાનું છે, આજે અહીંયા જવાનું છે, આજે કામ બતાવવાનું છે, અને પાછો વચ્ચે એક વાર મેસેજ પણ થઈ જાય કે ભાઈ હું આવવાનો છું, હા 12 વાગે રેડી રહેજે. તું બેઠો છે 9 વાગે મંદિરમાં, હું 12 વાગે આવવાનો છું, રેડી રહેજે. 12 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે, 2 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે, બધું ફિક્સ થઈ ગયું હોય. વિચાર કરો, આ પરિણતિ પોતાના ઘરની બહાર દોડે છે, દુઃખી છે, પોતાના ઘરમાં રહે છે, સુખી છે. સમય થઈ ગયો, સંયમની ચર્ચા પૂરી નથી થઈ, ત્યાગની ચર્ચા પૂરી નથી થઈ, તપની ચર્ચા ઓલમોસ્ટ થઈ ગઈ. ઘણી બધી ચર્ચા છે, ઘણો બધો વિષય છે, ઘણો બધો વિસ્તાર છે. આવો સંયમનો, સંયમ એટલે ખરેખર કશાય ચોકડીનો અભાવ થાય, મિથ્યાત્વનો અભાવ થાય અને આત્માના આશ્રયથી આનંદ આવો, એક સાચો સંયમ છે. અને એવું જીવન પોતાનું બની જાય કે પોતાથી કોઈને દુઃખ નહીં ને કોઈથી પોતાને દુઃખ નહીં. એવું જીવન બનાવજો કે કોઈથી તમે દુઃખી નહીં. બહુ જીવન જીવવાની કળા કહું છું, હા, ધીસ ઇઝ પ્યોર આર્ટ ઓફ લિવિંગ. એવું જીવન બનાવજો કે પોતાથી કોઈને દુઃખ ન થાય અને કોઈથી પોતાને દુઃખ ન થાય, કોઈનું કાંઈ જોઈને દુઃખ ન થાય, દુઃખી નહીં થઈએ. સંકલ્પ લો, આ 10 લક્ષણ પર્વમાં રેઝોલ્યુશન લેવું હોય તો આ લો, સંકલ્પ લેવો તો આ લો, ક્રાંતિ કરવો હોય તો આ કરો કે આજથી અમે કોઈ પણ ઉદય પ્રસંગમાં દુઃખી નહીં થઈએ અને કોઈને દુઃખી નહીં કરીએ. આત્મામાં લીન થઈ જાવ ને પછી તને ચાલવાનો જ ભાવ નહીં આવે તો કઈ કીડી મળશે, ખાવાનો જ ભાવ નહીં આવે તો કયું કંદમૂળ ખાશે, કયું રાત્રિ ભોજન કરશે, કયું દ્વિદળ ખાશે. ઉપયોગ આત્મામાં ચાલ્યો ગયો, હિંસા ઓટોમેટિક બંધ. ઉપયોગ આત્મામાં ચાલ્યો ગયો, બોલવાનું જ બંધ તો જૂઠ બંધ. ઉપયોગ આત્મામાં ચાલ્યો ગયો તો હવે આ કમાવી લઉં, આ કમાવી લઉં, ચોરી કરી લઉં, ટેક્સની ચોરી, પૈસા બચાવી લઉં, આને ટોપી પહેરાવી દઉં, આને ટોપી. એ ભગવાન ક્યાં જશે, 4 ગતિ 84 લાખ યોનીઓમાં ટોપી પહેરવી પડશે, દુઃખી થવું પડશે. એવી દુઃખમય દશા હવે આપણને ન પોસાય. આપણે ગુરુદેવશ્રીના શિષ્ય છે, ભગત છે, આપણે કુંકુન આચાર્ય દેવની આમનાયમાં આપણે આપણો સ્વાધ્યાય કરી રહ્યા છે. આપણું જીવન સમ્યક દર્શન સહિત સંયમ પૂર્વક વ્યતીત થાય એવી મંગલ ભાવના સાથે હમણાંનો સ્વાધ્યાય પૂરો કરું છું. વાતો ઘણી બધી રહી ગઈ છે, વિશેષ ચર્ચા આગળ કરશું. હે જિનવાણી ભારતી તો હે જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. જિનવાણી કે ધ્યાન સે સુજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત ભૂરો. બોલો અને કાન મેં નિત્ય બોધિની દ્વાદશાંગી જિનવાણી માતનો જય હો. ઉત્તમ સંયમના ધારક એવા સમજ ભાવલિંગી દિગંબર મુનિરાજોનો જય. અંભક્તોના આનંદ ઉપકારી કાન ગુરુદેવનો જય. ધન્ય અવતાર પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મ. જય જિનેન્દ્ર બધા.